એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે વાંચ્યા પછી આમ મનમાં ઘણા સવાલો ઊભા કરે છે. અનિતા શ્રીવની ધ પાયલટ્સ વાઇફ.
હા બિલકુલ, આ એવી ચોપડી છે જે તમને અંદર સુધી હલાવી દે, સંબંધો વિશે, વિશ્વાસ વિશે ઘણું બધું વિચારવા પર મજબૂર કરે છે.
અને લેખિકા અનિતા શ્રીવ, એમની કલમમાં જાદુ હતો નહીં, ખાસ કરીને માનવ સંબંધોની જે ગૂંચો છે એને ખોલવામાં.
ખરેખર અમેરિકન લેખિકા, પણ એમની વાર્તાઓ મોટા ભાગે ન્યૂ ઇંગ્લેન્ડમાં સેટ થયેલી હોય. એમાં લગ્ન, કુટુંબ અને ખાસ તો સ્ત્રીઓના મનની અંદર ચાલતા સંઘર્ષો, એનું બહુ બારીકાઈથી ચિત્રણ કરે છે.
જેણે બંધ બારણા પાછળ શું ચાલી રહ્યું છે એ આપણે દેખાડતા હોય.
હા, અને ધ પાયલટ્સ વાઇફ જે 1998માં આવી અને તરત જ ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થઈ ગઈ, બેસ્ટસેલર બની, એ એમના કરિયરની એક મુખ્ય કૃતિ ગણાય.
કેમકે એ ખાલી એક ઘરની વાર્તા નથી, બરાબર, એમાં વિશ્વાસ, પોતાની ઓળખ અને આપણે જેને સૌથી નજીક માનીએ છીએ એમના વિશે પણ આપણે કેટલું ઓછું જાણીએ છીએ. આમાં મોટા વિષયો છે.
બરાબર, એટલે આજે આપણે એ જ પ્રયત્ન કરીશું કે આ નવલકથાના મુખ્ય તાણાવાણા, એના પાત્રોના મનોભાવ અને એના જે કેન્દ્રીય વિચારો છે એને થોડા ઊંડાણથી સમજીએ.
તો ચાલો શરૂ કરીએ. વાર્તા આપણને લઈ જાય છે ન્યૂ હેમ્પશાયરના એક દરિયાકાંઠાના નગરમાં, શાંત સુંદર જગ્યા.
હા, અને ત્યાં રહે છે આપણી મુખ્ય પાત્ર કેથરીન લાયન્સ. એનું જીવન આમ જુઓ તો સ્થિર લાગે છે, સુખી લાગે છે, પણ પછી એક રાત આવે છે અને બધું જ બદલાઈ જાય છે.
એકદમ પાયા હચમીચી જાય એવું કંઈક બને છે, નહીં? જાણે શાંત પાણીમાં પથ્થર પડ્યો હોય.
પથ્થર નહીં, વાવાઝોડું આવ્યું હોય એવું. અને એની શરૂઆત થાય છે રાત્રે સવારના 3:24 વાગે, દરવાજા પર ટકોરા પડે છે.
ઓહ, આ એ અવાજ છે જેનો ડર કદાચ દરેક પાયલટના જીવનસાથીને રહેતો હશે.
બિલકુલ, કેથરીન દરવાજો ખોલે છે અને સામે જુએ છે યુનિયનના પ્રતિનિધિ રોબર્ટ હાર્ટને. યુનિયન એટલે પાયલટોનું જે સંગઠન હોય એ.
અને એમના ચહેરા પરથી જ કંઈક અજુકતું બન્યાનો અંદાજ આવી જાય છે.
હા, હાર્ટ જે સમાચાર આપે છે કેથરીન માટે, શું કહેવાય, પગ તળેથી જમીન સરકી જવા જેવું હોય છે.
શું સમાચાર હતા?
એ જણાવે છે કે કેથરીનના પતિ જેક લાયન્સ, જે પાયલટ હતા, એમનું વિમાન આયર્લેન્ડ પાસે દરિયામાં ક્રેશ થઈ ગયો છે.
હે ભગવાન!
અને વિમાનમાં જેક સહિત 104 લોકો હતા, કોઈ બચ્યું નથી.
અકલ્પનીય આઘાત. પહેલી પ્રતિક્રિયા શું હોય? બસ સ્તબ્ધ થઈ જવાય, ને?
હા બિલકુલ, આઘાત, અવિશ્વાસ, દુનિયા જાણે થંભી ગઈ હોય એવું લાગે. અને સૌથી મોટી ચિંતા એ કે પોતાની 15 વર્ષની દીકરી મેટી એને આ વાત કેવી રીતે કહેવી.
આ તો થઈ અંગત વાત, પણ આવી ઘટનાઓ તો તરત જાહેર બની જાય છે, મીડિયા આવી જાય છે, એ પરિસ્થિતિ કેવી રીતે રજૂ થઈ છે?
શિવ એ બહુ સરસ રીતે બતાવે છે. એક તરફ કેથરીનનું તૂટી ગયેલું વિશ્વ, એનું અંગત દુઃખ, અને બીજી તરફ મીડિયાનો ઘોંઘાટ. જાણે એનો શોક પણ એક તમાશો બની ગયો હોય. ન્યૂ ઇંગ્લેન્ડનું પેલું ઠંડુ ઉદાસ વાતાવરણ અને કેથરીનની અંદરની ઉથલપાથલ, એ બે વચ્ચેનો કોન્ટ્રાસ્ટ બહુ અસરકારક છે.
પણ વાર્તા અહીં અટકતી નથી. આ ખાલી દુઃખની વાત નથી, અહીંથી એક રહસ્યની શરૂઆત થાય છે.
હા, એ જ તો વળાંક છે. થોડા સમય પછી પેલો યુનિયન પ્રતિનિધિ રોબર્ટ હાર્ટ પાછો આવે છે.
કેમ?
એ પેલું ફ્લાઇટ રેકોર્ડર, એટલે કે બ્લેક બોક્સ હોય ને, એમાંથી મળેલી કેટલીક વિચિત્ર માહિતી લઈને આવે છે.
બ્લેક બોક્સ, એમાં શું હતું?
હાર્ટ કહે છે કે વિમાનની છેલ્લી ક્ષણોમાં કોકપિટમાં એકદમ અજીબ શાંતિ હતી. કોઈ મેડે કોલ નહીં, મતલબ મદદ માટે કોઈ પોકાર નહીં, કોઈ યાંત્રિક ખામીના સંકેત પણ નથી.
તો પછી?
અને સૌથી વિચિત્ર વાત, રેકોર્ડિંગમાં કોકપિટના દરવાજાનું તાળું ખુલવાનો અવાજ સંભળાય છે.
શું, તાળું ખુલવાનો અવાજ? આ તો ગંભીર વાત કહેવાય. આનાથી તો ઘણા સવાલો ઊભા થાય.
એ જ. શું આ ખાલી અકસ્માત હતો કે પછી પાયલટે જાણી જોઈને કંઈક કર્યું? આત્મહત્યા, અથવા એનાથી પણ ખરાબ, કોઈ આતંકવાદી કાવતરું?
અને શંકા કોના પર જાય?
સ્વાભાવિક રીતે જ જેક લાયન્સ પર.
એક પત્ની તરીકે આ સાંભળીને કેથરીનની શું હાલત થઈ હશે, એ માની શકે ખરી?
ના, બિલકુલ નહીં. એનો પહેલો રિસ્પોન્સ તો એ જ હોય છે કે મારો જેક આવું કરી જ ન શકે. 16 વર્ષનો સાથ હતો એમનો. પણ આ શંકા એને શું કહેવાય, એના દુઃખના કવચમાંથી બહાર ખેંચી લાવે છે.
એટલે એ હવે ચૂપચાપ બેસી નથી રહેતી.
ના, એ નક્કી કરે છે કે પતિના નામ પર લાગેલું આ કલંક દૂર કરવું પડશે, સત્ય શોધવું પડશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું પડશે.
અને શરૂઆત ક્યાંથી કરે છે સત્ય શોધવાની?
પોતાના ઘરમાંથી જ. જેકનો જે પર્સનલ સ્ટડી રૂમ હતો ત્યાંથી એના કાગળો, ફાઇલો બધું જ એકદમ બારીકાઈથી તપાસે છે.
અને કંઈક મળે છે?
હા, ધીમે ધીમે નાની નાની વસ્તુઓ મળે છે જે બંધ બેસતી નથી. કેટલાક ગુપ્ત ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જેના વિશે એને કંઈ ખબર નહોતી, એક અજાણ્યા પોસ્ટબોક્સની ચાવી, એક મોંઘા બાયનોક્યુલર્સની રસીદ જે જેકે એને ક્યારે આપ્યા નહોતા.
ઓ બાપરે!
એટલે એવું લાગવા માંડે છે કે જે ઘર મજબૂત લાગતું હતું એમાં તિરાડો હતી.
બરાબર.
અને અહીં એ પેલો મૂળ સવાલ પાછો આવે છે જે તમે પહેલા કહેતા હતા કે આપણે આપણી સૌથી નજીકની વ્યક્તિને ખરેખર કેટલું ઓળખીએ છીએ.
હા, કેથરીનના મનમાં પણ આ જ સવાલો ચાલતા હશે. મારું 16 વર્ષનું લગ્ન શું એક છેતરપિંડી હતી? શું જેકનું કોઈ બીજું જીવન હતું?
અને એની શંકાઓ વધુ પાકી થાય છે જ્યારે એને અજાણી સ્ત્રીઓના ફોન આવવા માંડે છે. ક્રેડિટ કાર્ડ પર એવા ખર્ચા દેખાય છે જેનો કોઈ હિસાબ નથી. જેકની ફ્લાઇટના શેડ્યુલમાં અમુક દિવસો ખાલી દેખાય છે, જાણે એ ક્યાંક ગાયબ થઈ જતો હોય.
અને આ બધા ઇશારા કઈ તરફ હોય છે?
લંડન તરફ, જ્યારે લંડનમાં એનું કોઈ ગુપ્ત જીવન ચાલી રહ્યું હતું.
આટલું બધું જાણ્યા પછી કેથરીન શું કરે છે? હારી જાય છે કે લડે છે?
અહીં કેથરીન એક મોટો નિર્ણય લે છે. બધા એને કહે છે કે હવે ભૂલી જા, આગળ વધ, પણ એ માનતી નથી. એ જાતે જ ઇંગ્લેન્ડ અને પછી આયર્લેન્ડ જવાનું નક્કી કરે છે,
સત્ય જાણવા માટે, ભલે ને કડવું હોય.
હા, એને અડધા સત્ય અને શંકાઓ સાથે જીવવું નથી. એને પૂરેપૂરું સત્ય જાણવું છે, ભલે ગમે તેટલું પીડાદાયક હોય.
આ એના પાત્રમાં મોટો બદલાવ છે. એ હવે ખાલી દુઃખી પત્ની નથી, પણ સત્ય શોધવા નીકળેલી એક યોદ્ધા જેવી લાગે છે.
બરાબર. શિવના સ્ત્રી પાત્રો ઘણીવાર આવી જ સફર કરતા હોય છે. પોતાની જાતને શોધવાની, સમાજે આપેલી ભૂમિકાઓને પડકારવાની.
અને એની આ સફર એને ક્યાં લઈ જાય છે? ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ત્યાં શું થાય છે?
આયર્લેન્ડમાં એનો ભેટો થાય છે મુઈરે બોલેન્ડ નામની એક સ્ત્રી સાથે. અને આ મુલાકાત એ આખી નવલકથાની સૌથી ધારદાર અને ભાવનાત્મક ક્ષણોમાંની એક છે.
કોણ છે મુઈરે બોલેન્ડ?
મુઈરે બોલેન્ડ એ જેકની પ્રેમિકા હતી અને એ જેકના 4 વર્ષના દીકરાની મા પણ છે.
શું કહ્યું, જેકનો બીજો દીકરો?
હા, પણ નવાઈની વાત એ છે કે જ્યારે આ બે સ્ત્રીઓ મળે છે ત્યારે કોઈ ઝઘડો, કોઈ ડ્રામા નથી થતો. એના બદલે એક અજીબ પ્રકારની સમજ અને વહેંચાયેલું દુઃખ દેખાય છે.
મતલબ કે બંને એક જ પુરુષ દ્વારા છેતરાઈ હતી?
બરાબર. બંનેને અહેસાસ થાય છે કે તેઓ જે પુરુષને પ્રેમ કરતી હતી એ પૂરેપૂરો કોઈનો ન હતો. જાણે એક મ્યાનમાં બે તલવાર જેવી સ્થિતિ.
ગુસ્સા કરતા વધારે ઉદાસી અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ જેવું લાગે છે એ દ્રશ્યમાં. હૃદય દ્રાવક કહેવાય આ તો, પણ શું આ પ્રેમ પ્રકરણ જ પ્લેન ક્રેશનું કારણ હતું કે પછી હજી કંઈક બીજું છે?
જેકનું આ બેવડું જીવન હતું એ દુઃખદ છે, પણ ક્રેશનું અસલી કારણ એ તો આનાથી પણ વધારે ભયાનક અને જટિલ છે.
ઓ, એ શું છે?
મુઈરે બોલેન્ડસ એ રહસ્ય ખોલે છે. એ કહે છે કે જેક આતંકવાદી નહોતો, પણ એ અજાણતા એક ગુનામાં ફસાઈ ગયો હતો.
ગુનામાં? કેવો ગુનો?
મુઈરેનો ભાઈ હતો જેના IRA એટલે કે આયરિશ રિપબ્લિકન આર્મી જે તે સમયે સક્રિય હતું સાથે સંબંધો હતા. એના ભાઈએ જેકને એક પેકેજ લંડનથી અમેરિકા લઈ જવા માટે મનાવી લીધો હતો.
અને જેકને ખબર હતી એ પેકેજમાં શું છે?
ના, એને એમ કહેવામાં આવ્યું હતું કે એમાં પૈસા છે મુઈરે અને એના દીકરા માટે. પણ અસલમાં એ પેકેજમાં પૈસા નહીં, પણ અત્યાધુનિક પ્લાસ્ટિક વિસ્ફોટકો હતા.
હે ભગવાન!
પ્લાન એવો હતો કે આ બોમ્બ પછીથી કોઈ ખાલી કાર્ગો પ્લેનમાં મૂકવાનો હતો. પણ મુઈરેના ભાઈનો સાથી જે બોમ્બર હતો એ પોતે પણ જેકના જ પ્લેનમાં હતો અને એણે કોઈક કારણસર ઉડાણ દરમિયાન જ બોમ્બ એક્ટિવેટ કરી દીધો.
એટલે
જેકને જેવી ખબર પડી ત્યારે શું થયું? પેલો તાળાનો અવાજ.
હા, લાગે છે કે જેકને જેવી ખબર પડી કે પ્લેનમાં જીવતો બોમ્બ છે, એણે કોકપીટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. એને સમજાઈ ગયું કે પ્લેન બચવાનું નથી.
અને વખતે પ્લેન ક્યાં હતું?
એ આયર્લેન્ડના વસ્તીવાળા વિસ્તાર ઉપરથી પસાર થઈ રહ્યું હતું. જો પ્લેન ત્યાં તૂટી પડ્યું હોત તો હજારો લોકો મરી જાત.
તો
જેકે શું કર્યું?
એણે એક સેકન્ડમાં નિર્ણય લીધો. જમીન પરના લોકોને બચાવવા માટે એણે પ્લેનને જાણી જોઈને એટલાન્ટિક મહાસાગર તરફ વાળી દીધું અને દરિયામાં ક્રેશ કરી દીધું.
પોતાનો અને બાકીના 103 લોકોનો જીવ આપીને એમણે જમીન પર મોટી દુર્ઘટના ટાળી.
હા,
આ તો બહુ જ, શું કહેવાય, નૈતિક રીતે જટિલ પરિસ્થિતિ છે. એક રીતે હીરો જેવું કામ કર્યું, પણ આ બધું થયું જ એની પોતાની ભૂલ, એની સંડોવણીને કારણે.
બરાબર. શ્રી અહીં કોઈ સરળ જવાબ નથી આપતા. જેક હીરો હતો કે ગુનેગાર, કદાચ બંને. એનું છેલ્લું કૃત્ય બહાદુરીનું હતું, પણ એ એની નબળાઈઓ અને ભૂલોનું પરિણામ પણ હતું. માણસ ક્યારે પૂરો સારો કે પૂરો ખરાબ નથી હોતો, એ જ વાત અહીં આવે છે. અને રહસ્યો ભલે ગમે તેવા ઈરાદાથી રખાયા હોય, અંતે તો વિનાશ નોતરે છે.
આ ભયાનક સત્ય જાણીને કેથરીન પાછી ફરે છે. પણ હવે એની સામે સૌથી મોટો સવાલ, દીકરી મેટીને શું કહેવું, દુનિયાને શું કહેવું?
આ એના માટે સૌથી અઘરો નિર્ણય છે. પૂરેપૂરું સત્ય કહે તો મેટી ભાંગી પડે, જેકની યાદ ખરડાય, એટલે એ એક ખૂબ મુશ્કેલ રસ્તો પસંદ કરે છે.
શું કરે છે?
એ મેટીને અડધું સત્ય કહે છે, કરુણાથી ભરેલું સત્ય. એ કહે છે કે તારા પિતાએ જમીન પરના લોકોને બચાવવા પોતાનું બલિદાન આપ્યું, એ હીરોની જેમ મૃત્યુ પામ્યા.
અને પેલી વિશ્વાસઘાત અને ગુનાની વાત
એ છુપાવી દે છે, એક પ્રકારનું સફેદ જૂઠ, જે કદાચ એ સમયે જરૂરી હતું.
આ અંત સાથે પાત્રોની સફર પણ પૂરી થાય છે. કેથરીન ક્યાંથી ક્યાં પહોંચી આખી વાર્તામાં?
કેથરીનની સફર ખરેખર અદ્ભુત છે. એક સંતુષ્ટ, થોડી નિષ્ક્રિય, પતિ પર આધારિત પત્નીમાંથી એ એક એવી સ્ત્રી બને છે જેણે ભમરાઓનો સામનો કર્યો, કડવું સત્ય પચાવ્યું અને હવે પોતાની ઓળખ જાતે બનાવી રહી છે. એ આઘાતમાંથી બહાર આવી છે, સર્વાઈવર છે. હવે એ ખાલી પાયલટની પત્ની નથી, એ કેથરીન લાયન્સ છે.
અને જેક,
એનું શું મૂલ્યાંકન કરવું?
જેક તો અંત સુધી એક કોયડો જ રહે છે, પ્રેમ કરવાને લાયક પણ અને ઊંડો દગો દેવાને પણ સક્ષમ. ગંભીર ખામીઓ હતી એનામાં. એનું છેલ્લું કૃત્ય પણ એની જટિલતા દર્શાવે છે.
મેટી અને મોઈરેનું શું?
મેટીને નાની ઉંમરે બહુ મોટો આઘાત સહન કરવો પડ્યો. એને પોતાના પિતાની એક આદર્શ છબી અને વાસ્તવિકતા વચ્ચેનો રસ્તો શોધવો પડશે. અને મોઈરે, એ પણ કેથરીન જેવી જ એકલી છેતરાયેલી સ્ત્રી છે, જેણે હવે પોતાના દીકરા સાથે ભવિષ્યનો સામનો કરવાનો છે.
એટલે અંત કોઈ હેપી એન્ડિંગ જેવો નથી, એક ઉદાસી, એક અધૂરપ રહી જાય છે. કેથરીનને હવે આ સત્યના ભાર સાથે જ નવું જીવન શરૂ કરવાનું છે.
હા, રૂજ આવતા વાર લાગશે, સરળ જવાબો નથી, અને કદાચ એ જ આ નવલકથાની તાકાત છે, એની વાસ્તવિકતા છે. ચાલો હવે થોડી લેખિકાની શૈલી અને મુખ્ય વિષયો પર વાત કરી લઈએ. મને લાગે છે કે મુખ્ય વિષય તો એ જ છે, આપણે બીજાને કેટલું ઓછું ઓળખીએ છીએ. પેલી કહેવત છે ને, ઘર કા ભેદી.
હા, ઘર કા ભેદી લંકા ઢાય. પણ અહીં તો ભેદી આપણી પોતાને અજ્ઞાનતા જ છે, અને એની સાથે જ લગ્ન અને વિશ્વાસ કેટલા નાજુક હોઈ શકે છે એ વાત આવે છે.
અને સ્ત્રીની ઓળખ, પોતાની જાતને શોધવી,
એ પણ કેથરીનના પાત્ર દ્વારા બહુ જ સરસ રીતે આવ્યું છે.
ચોક્કસ. અને દુઃખ, ખાલી કોઈના મરવાનું દુઃખ નહીં, પણ વિશ્વાસ તૂટવાનું, ભ્રમણાઓ તૂટવાનું દુઃખ.
શ્રીઉ આ બધું કહેવા માટે કેવી શૈલી વાપરે છે, શું ખાસિયત છે એમની લખવાની રીતમાં?
એ મોટાભાગે થર્ડ પર્સન લિમિટેડ દૃષ્ટિકોણ વાપરે છે. મતલબ કે આખી વાર્તા આપણને કેથરીનની નજરે, એના વિચારો અને લાગણીઓમાંથી જ મળે છે, એટલે આપણે વાચક તરીકે એની સાથે પૂરેપૂરા જોડાઈ જઈએ છીએ.
એમની ભાષા કેવી છે?
ભાષા બહુ સંયમિત છે, પણ ધારદાર છે. ઓછા શબ્દોમાં ઘણું કહી જાય છે. મનોવૈજ્ઞાનિક ઊંડાણ બહુ છે.
અને સ્થળ, ન્યૂ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ, એનું શું મહત્વ છે? સ્થળ પણ પ્રતીકાત્મક છે. ન્યૂ ઇંગ્લેન્ડનું ઠંડુ વાતાવરણ શરૂઆતની એકલતા અને સ્થગિતતા બતાવે છે. આયર્લેન્ડ સત્ય ઉજાગર થવાનું સ્થળ બને છે. ઘર, જે પહેલા સુરક્ષાનું પ્રતીક હતું, એ રહસ્યોનું બની જાય છે. અને સમુદ્ર, એ મૃત્યુ પણ છે અને જેકના ઊંડા અકળ રહસ્યોનું પ્રતીક પણ.
તો આખી વાતનો તારણ શું કાઢી શકાય? આ નવલકથા આપણને શું શીખવે છે, સંબંધો વિશે, સત્ય વિશે?
મને લાગે છે કે એ આપણને સ્વીકારવા માટે પડકારે છે કે કદાચ સંપૂર્ણ પારદર્શિતા શક્ય જ નથી. દરેક વ્યક્તિમાં કંઈક અજાણ્યું હોય છે. વિશ્વાસ એક સભાન નિર્ણય છે, જે ક્યારેક અધૂરી માહિતી સાથે પણ લેવો પડે છે.
અને ક્યારેક કડવું સત્ય જાણવું એ બ્રહ્મ જીવા કરતાં વધુ સારું હોઈ શકે, ભલે એ મુશ્કેલ હોય.
હા, એ મુક્તિ અપાવી શકે છે.
અને કદાચ એટલે જ ધ પાયલટ્સ વાઇફ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એ આપણને એ અસ્વસ્થ કરતી હકીકત યાદ અપાવે છે કે પ્રેમ અને નિકટતાની સાથે જ અજ્ઞાનતા અને રહસ્ય પણ હોઈ શકે છે.
બિલકુલ. માનવ સંબંધોની જટિલતાને કોઈ સરળ ફોર્મ્યુલામાં બાંધી ન શકાય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.